તારીખ 25/6/1977 શ્રી પ્રવચન સાર ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 104.
અંતર્મુખ અતિન્દ્રિય જ્ઞાનમય પણ એ આત્માનું સ્વરૂપ છે. અહીંથી લીધો, આના ઉપરથી આ સફેદ ઉપરથી કાળો અને કાળા ઉપરથી સફેદનું જેમ જ્ઞાન પ્રતિપક્ષનું થઈ શકે છે એમ ઇન્દ્રિય જ્ઞાન વ્યક્ત છે. એ ઇન્દ્રિય જ્ઞાન ઉપરથી એનાથી વિરુદ્ધ એવો બહિર્મુખ ઉપયોગથી વિરુદ્ધ એવો અંતર્મુખ ઉપયોગ છે. એ અંતર્મુખ ઉપયોગે પોતે પોતાને જાણે એવો જે જ્ઞાનમય સ્વભાવ તે આત્મા છે. ઓલિંગ ગ્રહણમાંથી તો એમ અર્થ કર્યો કે બહિર્મુખ ચિહ્ન છે, હું આ જાણું છું, ફટફટાદી જે બધું જાણું છું, એવું જે બાહ્ય સ્પષ્ટ આત્માના જાણવાનું જે લક્ષણ છે જાણનાર તે આત્મા, એનાથી નહીં કરી શકાય એવા જ્ઞાનથી જેનું ગ્રહણ નહીં થઈ શકે તેને ઓલિંગ ગ્રહણ કહેવામાં આવ્યું છે. એવો અર્થ કર્યો. આ વિશે બહુ સરસ છે, કેમ કે અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચે આંતરો કઈ રીતે પાડવો એ વાત આમાંથી થાય છે. એક બોલમાં બે વાત આવી ગઈ. એક તો આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે અને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા એનો અનુભવ થઈ શકે છે, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ નહીં જણાય, એ ગ્રહણ નહીં થાય, નહીં જણાય એટલે ગ્રહણ નહીં થાય. એનો અર્થ કે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા એ ગ્રહણ થશે એની રીત છે, અને અતિન્દ્રિય જ્ઞાનમય એનું સ્વરૂપ છે. અતિન્દ્રિય સ્વરૂપ ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થાય એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. પોતે જે અતિન્દ્રિય સ્વરૂપે છે એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ગ્રાહ્ય થાય એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ. એક બોલમાં આખો આત્મા ખડો કર્યો છે એના જેવો વિષય છે કે વિનાયક એવા આત્માને ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી. એટલે વિનાયક એવા આત્માને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી. વિનાયક ગ્રાહક એટલે વિનાયક ગ્રહણ કરનારો એવા જેને એટલે આત્માને લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી એટલે જાણી શકાતો નથી. ઇન્દ્રિયો દ્વારા આત્મા જાણી શકાતો નથી. ઇન્દ્રિયો કરતા થાય અને આત્મા એનો જાણવાનો વિષય થાય એ બની શકે કે એનું મોઢું ઉલટું છે, દિશા ઉલટી છે. પ્રશ્ન કે આત્મા આનંદનો સાગર છે એમ કહેવામાં આવે કે આત્મા કેવો છે તો આનંદનો સાગર છે, પણ અમને તો ટીપું દેખાતો નથી. એવડો મોટો દરિયો છે એમ કહો છો, અમને તો ટીપું દેખાતું નથી. ભાઈ તો મોઢું ફેરવીને ઉભો છો, એમાં દેખાવાનો સવાલ રહેતો નથી. ચોપાટી બાજુ પીઠ રાખે પછી કે મને ચોપાટીનો દરિયો દેખાતો નથી, વધું ફેરવીને ઊભો છે એને દેખાય એમ. ઇન્દ્રિય જ્ઞાનનું મોઢું છે એ પર વિષયો તરફ છે, આ બાજુ છે, અને આત્મા જ્ઞાન આમ અભિમુખ થાય, સ્વાભિમુખ જ્ઞાન થાય, સ્વસન્મુખ જ્ઞાન થાય એનો વિષય આત્મા છે. એ જ્ઞાનનો ઉપયોગ આમ જાય છે ઇન્દ્રિયો મારફત પર બાજુ ઉઠાવવાનું જાણવું થાય છે. પોતે સ્વસંવેદન જ્ઞાનમાં જયારે પોતાને અનુભવે છે ત્યારે મારામાં સર્વ પરદ્રવ્યોનો અત્યંત અભાવ છે રાગાદીનો પણ મારામાં અત્યંત અભાવ છે, એને અનુભવ ગોચર પણ જાણવો થાય છે, તો એ પર સંબંધીનું પ્રયોજન ભૂજ્ઞાન થઈ ગયું. પર મારામાં નથી, હું મારામાં એકલો છું, એવું જે અનુભવ જ્ઞાન, એમાં પર સંબંધીનું પ્રયોજન ભૂજ્ઞાન થઈ ગયું. શું પ્રયોજન ભૂજ્ઞાન થયું કે પર મારામાં નથી, તો કેટલું પ્રયોજન છે? પર મને કામનું છે, પર મને સુખનું કારણ છે, એ પર સંબંધીનું વિપરીત જ્ઞાન છે. પરના પ્રયોજનનું જ્ઞાન છે, જ્ઞાન પણ તો આ જીવે એમ બને છે કે પર પદાર્થો મારે કામના છે, અને એ પર પદાર્થો કામના છે, તેથી પર પદાર્થના વિષયમાં મારે કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ. જે તે વિષય જેનો હોય એ અનુસાર એમાં એ પોતે નિષ્ણાત છે અથવા નિષ્ણાત થવું જોઈએ એવો એ અભિપ્રાય રાખે છે, કેમ કે મને એનાથી પ્રયોજન છે. અહીંયા તો એમ કહ્યું એના બદલે કે પર મારામાં નથી, એટલું જ પર સંબંધીનું જ્ઞાન પ્રયોજનભૂત છે. પછી પર કેવું છે, કેટલા ભેદે છે, કેટલી વિવિધતા વાળું છે, એનું બિલકુલ આત્માને પ્રયોજન નથી, એનું કોઈ કામ નથી. ઘણો વિશાળ અર્થ નથી આપતા. જ્ઞાયક ને ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાયક ને જાણવાનું કાર્ય થતું નથી. ઇન્દ્રિયો દ્વારા જાણી રહ્યો છે એ આત્મા જ નથી એમ કે છે, ખરેખર એવો આત્મા છે જ નહીં, તે અનાત્મા છે. ખરેખર તો ઇન્દ્રિયો દ્વારા જાણી રહ્યો છે તે અનાત્મા છે. માંડીને ઘણા ન્યાય, ઘણો વિષય, ઘણી અપેક્ષાઓ, ઘણી વિવિક્ષાઓ, એ બધું જાણવું થાય. અને આત્માના સંબંધે આત્માના સંબંધી અનેક પ્રકારની વિવિક્ષાઓ અને અપેક્ષાઓ જાણવી થાય. તો કે આત્માએ જણાયો નથી અને તે પ્રકારે જાણે એવું આત્માનો કામ છે. કેવી ચોકડી મૂકી મૂકે છે, જીવને થોડું અભિમાન થાય કે મને બધી ખબર છે, મને બધું, મેં બધું જાણ્યું છે. અહીંયા કહે છે કે ભાઈ, કે ભૂતગળને જાણ્યું છે, તમે ભૂતગળ એમાં જણાવ્યું છે, તમે આત્મા જણાયો નથી. થોડી તકલીફ થાય એવું છે, કેમ કે પ્રથમ કક્ષામાં મર્યાદિત એની અપેક્ષા લઈએ તો શાસ્ત્ર જ્ઞાન એ એક જ એવું નિમિત્ત છે કે જેના દ્વારા આત્માને જાણવામાં કાંઈ પણ પહેલું પગ મૂકી શકાય, પગ મૂકી શકાય, પગ મૂકવાનું. જીવને, સંસારી જીવને કોઈ પગ મૂકવાનું સ્થાન હોય તો આત્મા વિશેનું તત્વ જ્ઞાન છે, ખૂટી આટલું છે. એ સિવાય તો બીજી કોઈ પણ ક્રિયાઓ છે આત્માના પરિણામની ક્રિયાઓ, શરીરની ક્રિયાઓની બીજી કોઈ પણ ક્રિયાઓ છે એને તો નિમિત્ત ભૂતપણું પણ લાગુ કર્યું નથી. આ પરિસ્થિતિ છે. હવે આચાર્ય મહારાજ એમ કે છે કે આ ઇન્દ્રિય દ્વારા જે જણાય છે એ તો આત્માને તો એ જાણવું જ પડે. જેને જે આત્માને તો જ્ઞાય જેવા છે ને એને તો જાણવું જ, ઇન્દ્રિય દ્વારા તો જાણવું જ થતું નથી. એટલે એ પણ ઇન્દ્રિય જ્ઞાનમાં વાત આવે ને, ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી. એ મનથી વિચાર્યું ને કે આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જે કોઈ જ્ઞાનનો વ્યાપાર થાય છે તો ખમન, પાંચ ઇન્દ્રિયને સુખો મન, જેટલો કોઈ જ્ઞાનનો વ્યાપાર થાય છે આત્માને જાણવાનું કોઈ ચિહ્ન નથી, એના દ્વારા આત્મા ગ્રહણ થતો નથી. તો કોઈ વિશિક્ષણજી ઇન્દ્રિય જ્ઞાનના કાળમાં પણ એના પ્રતિપક્ષને અતિન્દ્રિય જ્ઞાન એવા આત્માને જ્ઞાનમાં લઈ શકે છે. આમ પરિસ્થિતિ થાય છે. પોતાના જ્ઞાનમાં જો કાંઈ સ્વચ્છતા થઈ હોય, કાંઈ નિર્મળતા થઈ હોય, ભૂમિકાની નિર્મળતા હોય, સમ્યક દર્શનની ભૂમિકાની નિર્મળતા, તો એ એટલું જાણી શકે છે. એના ભાષણમાં આવે છે, ભાષણમાં આવે છે કે આ ઇન્દ્રિય જ્ઞાનથી પ્રતિપક્ષી ઊંડી અતિન્દ્રિય જ્ઞાનનું અંતર્મુખ જ્ઞાનનું તત્વ છે, એ આત્માનું સ્વરૂપ છે, એવો આત્મા છે એમ અહીંથી કહેવા માંગે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિકાસ ઉપરનું વજન આવતા જે અટકી જવું થતું હતું, એ હતું ત્યાં આત્માર્થને થતું નથી. આ પહેલામાં પહેલો પોઈન્ટ આવે છે. કેમ કે સૂક્ષ્મ જ્ઞાનમાં અટકવાનું પ્રાય થાય છે. જેમ પુણ્ય કરતા પાપ કરતા પુણ્યના પરિણામમાં અને પાપના ઉદય કરતા પુણ્યના ઉદયમાં જીવ રોકાઈ જાય છે, એટલે ત્યાં એને ખબર પડતી નથી ને એ છેતરાઈ જાય છે. તેનાથી વધારે છેતરામણ જગ્યા હોય એ સૂક્ષ્મ જ્ઞાનનો ઉઘાડ છે, ઇન્દ્રિય જ્ઞાનનો એનો ઉઘાડ છે. અને જે બુદ્ધિનો ઉઘાડ છે, પરલક્ષી જ્ઞાન છે, એ પરલક્ષી જ્ઞાનનો વિકાસ એટલે કાંઈક છે એવું જે એને લાગે છે, એ અટકવાનું જ્ઞાન છે. અને જ્યારે જીવ ત્યાં અટકે છે ત્યારે એ શાસ્ત્ર વાંચન આદિ તત્વજ્ઞાનના વિષયમાં, તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેનો પ્રવેશ હોય ઉપરાંત તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઘણા સમયનો એનો અભ્યાસ રહેતો હોય, રહ્યો હોય અને રહેતો હોય, તો પણ એની યોગ્યતાને એ બાધક કારણ થાય, સાધક કારણ થવાને બદલે એ બાધક કારણ થાય. એટલે કોઈ ફટકો માર્યો છે, માથામાં થોડો મારે એવું આ નિર્દેશ છે કે જોવાય ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માને જાણવું થતું નથી. આત્માને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવું થાય, આત્માનું સ્વરૂપ બિલકુલ છે, હરગીજ એમાં આત્મા વ્યક્ત થતો એવું જો એને સીધું બરાબર એને સૌનું જાણવું થાય છે, ત્યારે બીજો બોલી અસ્તિત્વ થાય પણ અતિન્દ્રિય જ્ઞાનમય છે, અંતર્મુખ જ્ઞાનમય જે છે એવું અંતર્મુખ તત્વ છે, આત્મા છે, એવો અર્થ એમાંથી આપોઆપ નીકળે. ઇન્દ્રિયો દ્વારા જેને જાણવું થતું નથી એમ કહેતા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવો અર્થ એમાંથી આપોઆપ જે પ્રતિપક્ષ એમાંથી સીધો નીકળી જાય છે, વ્યક્ત થાય છે. આત્મા જુદા છે તો એ આત્મા કેવો, પણ શરીરથી જુદો એવો આત્મા કેવો, અતિન્દ્રિય જ્ઞાનમય. શરીર કે હું જે આત્મબુદ્ધિ જેને કહેવામાં આવે છે એનું પ્રવર્તન કેમ થાય છે એ પણ એક અભ્યાસનો વિષય છે. સ્વલક્ષી અભ્યાસના વિષયમાં જણાવેલું છે કે આ આત્માને શરીર સ્વરૂપે જે ભાષણ થાય છે અને એનો આખો ઉપયોગ શરીરમાં શરીરાકારે શરીરમાં એનો ઉપયોગ લાગેલો રહે છે અને શરીરની સાવધાની નિરંતર એને જળવાય રહે છે. એવા શરીરના રાગપૂર્વક શરીરમાં જ્ઞાન લાગેલું રહે છે, એક જ પ્રવૃત્તિ એ અતિન્દ્રિય જ્ઞાનમય થાય ત્યારે એનો ઉપયોગ શરીરમાંથી જાણે ખેંચાઈ જાય એનું નામ અતિન્દ્રિય જ્ઞાન. બારમાં પ્રસરેલું જ્ઞાન છે ને, બહિર્મુખ ભાવે પ્રસરેલું જ્ઞાન છે, ડેરા નાખ્યા છે, કથા હું લખું છે ને, શું નાખે છે, છાવણી નાખી છે બરાબર શરીરમાં, ડેરા તું અહીંયા નાખ્યા છે બરાબર શરીર તે એમ કે છે, ઉઠાવ તારા અહીંયાથી પડાવ બધા ઉઠાવી લઈએ છે, અતિન્દ્રિય જ્ઞાનમય છે, અતિન્દ્રિય જ્ઞાનમય છે, જબરજસ્ત વિષય છે, એમાં શરીરની સાથેનો સંબંધ, પાંચે ઇન્દ્રિય સાથેનો સંબંધ જીવ જ્ઞાનમાં છૂટી જાય છે, જીવ જ્ઞાન ઇન્દ્રિય તરફથી પાછું વળીને સ્વતત્વમાં અંતરમાં ડૂબે છે, અંતરમાં સમાય છે, શાંત વાવે, એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે, એવો જેનો સ્વભાવ છે તે સ્વભાવમય આત્મા છે, અતિન્દ્રિય જ્ઞાનમય છે એટલે તે સ્વભાવમય આત્મા ઇન્દ્રિય દ્વારા જાણવાનો પ્રયત્ન વર્થ વ્યર્થ છે, ઇન્દ્રિય દ્વારા જાણીને નક્કી કરી નાખે કે આવો આત્મા છે, એ આત્મા નહીં જાણે પણ આત્મા સંબંધીની એને કલ્પના થશે અને એમાં એને નક્કી થશે કે આવો આત્મા શું, મન દ્વારા કરી લે તું કરી લે છે એ વિષય અંદર એમાં એનું વર્ણન ઇન્દ્રિય જ્ઞાનથી જુદા એવા જ્ઞાનનું ભાષણ લીધું છે, અવભાષણ લીધું છે, પ્રથમ જ્યારે પોતાના આત્માને કરી લીધે છે ત્યારે ધ્રુવ આત્મા કયો એવો આત્મા ભાષે છે, એવો આત્મા ભગવાને કયો છે, એવો પૂર્વ જ્ઞાનમાં જાણ્યો છે એવા આત્માનું અવભાષણ થાય છે, એ કહું છે ફેર પડે સમજવાના કાળમાં પણ એવું કહ્યું ને અતિન્દ્રિય જ્ઞાનમય છું એમ, ઇન્દ્રિય જ્ઞાનમય છું એમ તો સમજી, ઇન્દ્રિય જ્ઞાનના કાળમાં એટલી શક્તિ કોઈ જ્ઞાનની સ્વચ્છતાના કારણે અંતર્મુખની વિચારધારામાં એ આવે છે ત્યારે તો એ જ્ઞાનમાં કસાય રસ ઘણો ઠંડો પડી ગયેલો હોય છે, આ તો શું છે કે જીવ જ્ઞાન કસાય રસથી પ્રબોળ છે, જીવ જ્ઞાન ભલે ગમે કેટલા ઉકાળવાળું હો પણ એમાં આત્માનો પ્રતિભાસ આવશે, થોડું જે પ્રતિભાસ કહેવાય છે સમયકાળમાં એને આત્માનો નિશ્ચય અથવા નિર્ણય કર્યો છે, પ્રવચન કાળમાં એને આત્મા કરી દે છે એમ કહ્યું છે ને, કરી દે છે આ કહ્યું એનો કોઈ અર્થ છે કે નહીં, એમ કહ્યું કે ઇન્દ્રિયો દ્વારા જાણે, જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે એવું આત્માનું સ્વરૂપ છે, એટલે કે અતિન્દ્રિય જ્ઞાનમય આત્મતત્વ છે, ઇન્દ્રિય જ્ઞાનથી વિરુદ્ધ પ્રતિપક્ષ વાળો જેનું સ્વરૂપ છે એવો આત્મા છે એમ એમાંથી આપોઆપ ઠીક થાય, આપોઆપ એમાંથી એ તમને પેલું બોલતું અત્યારે પણ વિશ્વાસ થતી વાત નથી, આ બાજુ કરે છે અલિંગ ગ્રાહ્યમ નીતિ વક્તવ્ય એ જ અલિંગ ગ્રહણ નીતિ ઉત્તમ લિંગથી જ રહી શકાય નથી એમ કહેતા, જો અલિંગ ગ્રહણ એમ કહું પશ્ચિમ અર્થ નીતિ કે તેનો શું અર્થ થાય છે, બહુતર અર્થ પ્રતિપત્તિ અર્થમ એના ઘણા અર્થો થાય છે, ઘણા અર્થનું પ્રતિપાદન એમાંથી થાય છે, આ રીતે લિંગમ ઇન્દ્રિયમ તેન અર્થાનામ ગ્રહણમ પરિચ્છેદનમ ન કરો તે તેનો અલિંગ્રહણો ભવતિ. લિંગમ એટલે ઇન્દ્રિયમ, લિંગ એટલે ઇન્દ્રિય. તેના દ્વારા અર્થોને કે પદાર્થોને ગ્રહણમ પરિચ્છેદનમ, ગ્રહણમ એટલે જાણવું, ન કરું તે જાણતો નથી. ઇન્દ્રિયો દ્વારા જે જાણતો નથી તેને અલિંગ્રહણ કહેવામાં આવે છે. સાચી વાત છે, આપણે જાણીશું ઇન્દ્રિયો દ્વારા તો જાણી શકાય છે, આપણે શેનાથી જાણે કે સ્પર્શેન્દ્રિયથી જાણે, બરાબર છે. આવું થોડું શેનાથી જાણે કે ચક્ષુઇન્દ્રિયથી જાણે. દુર્ગંધ સુગંધનું કેવી રીતે ખબર પડી છે? જ્ઞાનેન્દ્રિયથી ખબર પડી. વાંચન સાહેબમાં અવાજ થાય કે બીજો અવાજ કરે વગર ઇન્દ્રિયો દ્વારા જાણવું થાય છે કે નહીં આત્માને? હું તો એમ કે છે કે આત્માને ઇન્દ્રિયો દ્વારા જાણવું જ છૂટો જબરજસ્ત વાત છે ને. આ પ્રશ્ન હું ઇન્દ્રિયો દ્વારા કાયમ જાણું છું, હંમેશા જાણું છું. ભગવાન એમ કે છે કે ઇન્દ્રિયો દ્વારા આત્માને જાણવાનો જ બની શકતો નથી. આવું થાય છે, ઇન્દ્રિયો દ્વારા આત્મા જાણતો નથી. ઓકે, પણ આ જાણે છે ને, આ જે જાણે છે તે આત્મા નહીં. જાણે છે તે આત્મા અને ઇન્દ્રિયો દ્વારા જાણે તે આત્મા નહીં. કેમ કે એનો એવો સ્વભાવ નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં એનો સ્વભાવ નહીં હોવાથી, અને અતિન્દ્રિય જ્ઞાનમાં એનો સ્વભાવ હોવાથી ઇન્દ્રિય દ્વારા જાણે તે આત્મા નહીં. મૂળમાંથી તમામ ઇન્દ્રિય જ્ઞાનનું, ઇન્દ્રિય જ્ઞાનની વિશાળતાનું આખું મહત્વ ખરાશ કરી નાખે એ આત્મા જ નહીં એમ કરીને એને મૂળમાંથી ઉડાડી દે, એ તો અનાત્મા છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી રહ્યો છે, પ્રવર્તી રહ્યો છે તે અનાત્મા છે. જેમ કોઈ મનુષ્યોથી કાર્ય નથી કરતો તો એને એમ કહેવામાં આવે કે માણસ નથી પણ ઢોર છે. માણસ હોવા છતાં તે માણસ નથી ને ઢોર છે એમ કે નથી. એમ અહીંયા એમ કે છે કે ઇન્દ્રિયો દ્વારા જાણવું એ આત્મા ઉચિત કાર્ય નહીં હોવાથી, આત્માને એ ઉચિત કાર્ય નહીં હોવાથી એ આત્મા નહીં, એને અમે આત્મા કહેતા. એ તો કહે છે કે ઇન્દ્રિયો જ્ઞાન દ્વારા આત્માને જાણવાનું પ્રવર્તન છે એ આત્માને દૂષણ છે એમ કહે છે. આત્માને લાયકારી છે પહેલેથી આત્મા કેવો છે એમ નિર્ણય કરવાની વાત છે. ચોથું સ્થાને પછી આવશે. આત્મા કેવો છે એ તો નિશ્ચય કર એમ કે દુનિયાના દુનિયાદારીના બધા કાર્યો કરે ધંધા વેપાર અને એમાં વિશિષ્ટતા પ્રાપ્ત કરે, એમાં પછી એને વિકાસ મળે, એને ઉપાધિ મળે, એને ડિગ્રીઓ મળે, એમાં એને નામ ને ઉપનામ મળે. આ તો મારે ફલાણ આવા આ વિષયમાં બહુ નિષ્ણાત છે ભાઈ, ક્યાંય આત્માના સ્વરૂપ જ્ઞારે એને લેવા દેવા ક્યાંય મેળ ખાતો નથી, સર્વથા એને મેળ ખાતો એવો આત્મા છે. અંતર્મુખની ગુફામાં રહેલું જે અંતઃતત્વ જેને કહેવામાં આવે છે, પરમાત્મ તત્વ છે ને, એ જે પરમ તત્વ છે આત્માનું અંતઃતત્વ છે, એ ઇન્દ્રિયો દ્વારા જાણે એવું એનાથી બની શકતું જ નથી, અશક્ય છે. સ્વભાવથી જો એને જોવામાં આવે તો એ સ્વભાવ દ્વારા એ ઇન્દ્રિયોથી જાણે એવો આત્મા જ્ઞાન સ્વભાવ એવો છે. હું જ્ઞાન સ્વભાવ આત્માનો જ્ઞાન સ્વભાવ એવો છે, ઇન્દ્રિયો દ્વારા એ જાણે એને સ્વભાવને ઓળખો. એનાથી નું જણાય ભલિંગ છે એવું આત્મા નથી. એ રીતે અહીંયા આત્માનું સ્વરૂપ કેવું છે એમ કહેવા માગે છે. એમ બતાવવા માંગે વિચારની ભૂમિકામાં પણ એની દિશા બદલી ના થાય એ વિશે આમ નક્કી કરવા જાય આત્મા આવો આત્મા આવો આત્મા આવો. મનથી નક્કી કરવાના બદલે જ્ઞાન થી જ્ઞાન સ્વભાવને નક્કી કર, જ્ઞાન થી જ્ઞાન સ્વભાવને નક્કી કર. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમાં જ્ઞાન સામાન્ય જેવું છે. ઇન્દ્રિય દ્વારા જાણે છે તે જ્ઞાન, એવો જ્ઞાન સ્વભાવી આત્મા નથી. એને સંવેદન લેવું છે. જ્ઞાન સામાન્ય છે, જ્ઞાન ભાવ છે, એના ઉપરથી જ્ઞાન સ્વભાવ કેવો એ જાણવાનું સાધન જ્ઞાન અને જણાનાર પણ જ્ઞાન, એમ જ્ઞાન થી જ્ઞાન ને નક્કી કરવું. મનથી જ્ઞાન ને નક્કી કરવું એમ નહીં. એ શું છે એમાં? જ્ઞાન થી જ્ઞાન ને નક્કી કરવું અને મનથી જ્ઞાન ને નક્કી કરવું. મનમાં તો અનેક તર્ક વિતર્ક થાય છે, એમાં ન્યાય આવે, તર્ક આવે, આગમનો આધાર આવે, કોઈ યુક્તિનો પણ આધાર આવે. એવો કોઈ આધાર ન લેવો, પણ જ્ઞાન ના આધારે જ્ઞાન ને નક્કી કરવું, જ્ઞાન નો આધાર લેવો. એ જ્ઞાન પણ કેવું? ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે તે જ્ઞાન, એવા જ્ઞાન નો આધાર લેવો નહીં. ઇન્દ્રિયો એક બાજુ કાઢી, પણ ભાવ ઇન્દ્રિય જે જ્ઞાન છે એનાથી કીધું પાડે છે. હા, કેટલું સૂક્ષ્મ બાયફર્કેશન છે, બે જુદા પાડવા ને એને બાયફર્કેશન છે. જળ ઇન્દ્રિયોને જુદી પાડવી, શરીરને જુદું પાડવું, તો એક બાજુ. પણ એ ઇન્દ્રિયો તરફ વલણ વાળું જે જ્ઞાન છે એનો આધાર લઈને પણ જ્ઞાન સ્વભાવ એવો આત્મા નક્કી થતો નથી. એટલે જ્ઞાન સામાન્ય લીધું છે, જ્યાં ઉપયોગ લક્ષણ લીધો છે ત્યાં પણ જ્ઞાન સામાન્ય કેમ છે. ઉપયોગ લક્ષણ જીવ છે ત્યાં ત્યાં આજુ ઇન્દ્રિય તરફનો બધો ઉપયોગ થાય છે, જીવનું લક્ષણ છે એમ આચાર્યદેવ કહેવા માતા કહે છે. ત્યાં જ્ઞાન સામાન્ય જેવું છે. જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવો એ જે સિદ્ધાંત છે ને, અંદર મીઠા સિદ્ધાંત સમજદાર, વિશેષ જ્ઞાનનો તિરોભાવ કરવો અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો. એ વિશેષ જ્ઞાન એટલે ઇન્દ્રિય મુખ દ્વારા પ્રવર્તનું જે જ્ઞાન તે બધું વિશેષ જ્ઞાન છે. એમાં વિશેષતાઓ બધી જણાય છે, જ્ઞેયની જ્ઞેયભૂત વિશેષતાઓને જાણનાર જ્ઞાનને ત્યાં વિશેષ જ્ઞાન કીધું છે. અને સામાન્ય જ્ઞ જાણવું 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 એ જ્ઞપણું જે છે એ સામાન્ય જ્ઞાન છે. પર્યાયનો જ બે વિષય છે, બે પર્યાયમાં છે. ત્યાં પર્યાય વિષય થયેલો છે. એ સામાન્ય ઉપરથી, પર્યાય સામાન્ય ઉપરથી જીવને દ્રવ્ય સામાન્યનું ત્યાં અવભાષણ થાય. એક સામાન્યપણું શું? એ જો જ્ઞાનનું સામાન્યપણું વ્યક્ત ન હોય તો અવ્યક્ત જ્ઞાન સામાન્ય કેવું છે એ કલ્પનાનો વિષય થશે, જ્ઞાનનો વિષય નહીં થઈ શકે. પ્રેક્ટિકલ જ્ઞાનનો વિષય જે કરવો છે એવું જો જ્ઞાન સામાન્ય પણ વ્યક્ત ન હોય તો અવ્યક્ત જ્ઞાન સામાન્ય કેવું હોય એની એને કલ્પના જ કરવી પડશે, બીજા એની પાસે કોઈ આધાર રહેતો નથી. આ સ્પષ્ટ વાત છે. આ તો એને જણાય કે જ્ઞ જાણવું 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 જ્ઞાન સામાન્ય તે શું, એના ઉપરથી એને ત્રિકાળી સામાન્ય કેવું, આવું સામાન્ય ત્રિકાળી પણ છે એને એને એ જ્ઞાનમાં લઈ શકે કલ્પના કરી શકે મન દ્વારા એ નહીં, એ તો જુદું પાડવું છે. જેને એ જ્ઞાનમાં લઈ શકે કે જેનાથી એને સ્વરૂપનું આખું ઉપાસન, આખા સ્વરૂપનું અખંડ સ્વરૂપનું ઉપાસન, ત્યારે એને આત્મા કેવો છે અને કેવો છે એમ જાણતા કરી જ્ઞાનમય હું છું એમ એના જ્ઞાનમાં આવે છે, મનમાં આવે છે એમને પણ
જ્ઞાનમાં આવે છે. ત્યારે એ હું છું એમ જ્ઞાનમાં આવે છે, કોઈ જ્ઞાનમાં આવતો નથી. હું પણ એ જણાતા, હું પણ એ જણાય, એવું જેનું જાણવું થાય, પર પણ એ જણાતા, પર પણ એ જણાય, એવું તો એનું જાણવું થાય નહીં. કેમ કે પર પણ એ તો એ છે ને, જે સ્વ પણ છે એ પર પણ કેમ જણાય, એ તો પ્રશ્ન જ રહેતો. બિલકુલ
ભાવ નીકળે છે. એક એક શબ્દ નો અર્થ આપણે નથી કરવો, શબ્દ નો અર્થ કરવો નથી. કોઈ શબ્દ માં સંતુષ્ટ થાય ને કોઈ શબ્દાર્થ માં સંતુષ્ટ થાય તો એ શાસ્ત્ર વાંચન નો યથાર્થ પ્રકાર છે, યથાર્થ પ્રકાર છે. એનો ભાવ શું છે અને વિકી ગુલ માં આત્મા પકડાયું છે. વિશ ગુલ એટલા માટે મહત્વ વાળા વિચાર છે, વિકી ગુલ માં આત્મા પકડાયું છે. પણ પહેલા બોલ માં એ નીકળે છે કે પાંચ ઇન્દ્રિયો દ્વારા તો રૂપ રસ નો વિષય થાય, એટલે વાત સ્પષ્ટ છે કે એનો વિષય ઉદ્ગળ છે અને એનો વિષય જીવ નથી, એ તો સ્પષ્ટ છે. હવે મન કે જે મન દ્વારા એ આત્માનો પણ વિચાર કરે છે, સમસ્યાની છન્ન વાત અમે એ વાત લીધી છે. મન દ્વારા પણ એ ક્ષય દ્રવ્યનો વિચાર કરે છે. ત્યારે જો મન દ્વારા આત્માનો વિચાર કરે છે તો જ્યાં સુધી મન દ્વારા આત્માનો વિચાર કરે છે ત્યાં એ પરજીવ નો વિચાર કરે છે, એમાં સ્વજીવ આવતો નથી. હું આવું છું એટલે કેવું છે, મન દ્વારા ઇન્દ્રિય જ્ઞાન માં કેમ ઇન્દ્રિય જ્ઞાન થી નક્કી થાય. તમે એમ કહો કે મારા ચશ્મા ને હું રંગીન કાચ લગાડું અને મારે પછી એ રંગ વાળું કઈ જોવું જ નથી, લીલા રંગ નો હું કાચ લગાડું. આ ગોગલ કરે છે ને લીલા રંગના કાળા રંગના, રંગ વાળો રંગીન કલર્ડ ગ્લાસ હોય અને તમે એમ કહો કે મારે રંગ વિનાનું બધું જોવું છે, એવું છે બની શકે એવું છે? બને ને, કેમ કે તમારો ગ્લાસ જ જ્યાં રંગીન છે, એ માધ્યમ જ્યાં મન છે ત્યાં અતિ ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાનમય હું છું એમ ક્યાંથી આવશે? તો આવવાનો સવાલ રહેતો અનુગાથામાં ટકોર કરી છે, આપણે બહુ ચર્ચા કરી. એ વિશે થોડો અહીંયા નુકસાન થાય છે. એવા અધ્યાસને લીધે, એવા અધ્યાસને લીધે એટલે મન દ્વારા જાણવાના, જાણવાની એને કેવું પડી છે, મન દ્વારા બી બધું જાણે છે, અધ્યાસિત થયા છે, મન દ્વારા જાણું એવો હું. એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલા ધર્મો, ધર્માસ્તિકાય, ધર્મો અધર્માસ્તિકાય, આકાશ, કાળ, ઉદગત અને અન્ય જીવ વડે ત્યાં અન્ય જીવ આવે છે. આચાર જીવ અહીંયા સ્વ દ્રવ્યમાં અન્ય જીવ લીધો છે, કેમ કે મન વડે સ્વ જીવ વિષયરૂપ થતો તો આ નિર્ણય થાય છે ને ત્યારે મનનું અસ્તિત્વ થાય, અને એટલે એને ત્યાં એમ લીધું છે કે વિજ્ઞાનમાં હજી એને અનુભવ નથી. એક આભાસ્ય છે, ભાસ્ય છે, ચાવો જીવ છે, પણ એને અનુભવ નથી, અને અનુભવ નથી ત્યાં સુધી જ્ઞાન નથી એમ કીધું. કેમ કે સ્વસંવેદન જ્ઞાન છે ને, સ્વસંવેદન જ્ઞાન નથી ત્યાં સુધી રાગની એકત્વ બુદ્ધિ છે, અહંકારનો બુદ્ધિનો કષાય છે, અને ત્યાં સુધી આત્માની સાથે એકત્વ નથી પણ રાગ સાથે એકત્વ છે. પણ મિથ્યા ઘણું મન થઈ ગયું છે, અત્યંત મન થઈ ગયું છે, એટલે એને જ્ઞાનમાં સુધી ચોખ્ખું વર્તે છે. આવો આત્મા છે, અન્ય જીવ વડે પોતાની શુદ્ધ ચેતન ધાતુ રોકાયેલી હોવાથી, મનમાં પણ આખો આત્મા રોકાઈ ગયો હોવાથી, તથા ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે, બધા રૂપીમાં લઈ લીધા, ઇન્દ્રિયનો વિષય રૂપી છે, પોતાનો કેવળ બોધ એટલે કેવળ જ્ઞાન ઢંકાયેલો હોવાથી, અને મૃતક કલેવર એટલે શરીર વડે પરમ અમૃત રૂપ વિજ્ઞાન ધન મૃત્યુ થયો હોવાથી, મળદા છે, શરીર મળદું છે, પાંચ ઇન્દ્રિય બધા મળદા છે, એમાં પોતે મૂર્છિત થયો હોવાથી, ભાન ભૂલ્યો હોવાથી, તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભા છે. અમે તો એને ત્યાં તે પ્રકારના ભાવનો કરતા જોઈએ છીએ, એ હજી અનાદિનું જે કરતા કર્મપણું છે, એ હજી એનું એમ નેમ સાજું છે, સાબુત છે, એવું અમે એને જોઈએ છીએ. કોને? છ દ્રવ્યના વિચાર કરવા વાળાને, મનથી. સદ્રવ્યમાં જીવદ્રવ્ય એવું ને, તો જીવદ્રવ્યનો પણ એ વિચાર કરે છે. અહીંયા તો એમ કે છે કે એ જે જીવદ્રવ છે, છ દ્રવ્યમાં જે જીવદ્રવ છે એ તો વ્યવહાર જીવ છે, છ દ્રવ્યમાં નિશ્ચય જીવ છે એ જે સંધાનનો વિષય છે, એ તો અતિન્દ્રિય જ્ઞાન છે, એને પણ જ્ઞાન દ્વારા જાણ, એ તો બીજા વૈજ્ઞાનની વ્યાખ્યા લીધી છે, એ વિકાસી પાસે ત્યાં છે, ત્યાં જ્ઞાન ક્રિયાને આધાર લીધો છે, જ્ઞાન ક્રિયા આધાર છે અને આત્મા એનો આધેય છે, એટલે ત્યાં એના દ્વારા ગણાય છે, એટલે એને આધાર કહેવામાં આવે છે. એ આધાર આધે વિજ્ઞાન કરવાની પ્રક્રિયામાં આધાર આધે એ રીતે સ્પષ્ટ કહ્યું કે ઇન્દ્રિયો દ્વારા આત્માને જાણવું થતું નથી, જ્ઞાયક એવા આત્માને ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી. એનું જે સ્વાભાવિક જાણવું થાય છે ત્યારે તો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા એને સ્વસ્વરૂપનું સ્વસંવેદન થાય છે, ત્યારે જ્ઞાયત એવા આત્માને જાણવું થાય છે એમ કહી શકાય. બાકી એ સિવાયનું જેટલું કોઈ જાણવું થાય છે તે આત્માને જાણવું થાય છે તે વાત આ પ્રકરણમાં સમાવેશ પામતી નથી. બારની વાત છે. આત્માને જાણવું એ અમે સંમત કરતા નથી. ઇન્દ્રિયો દ્વારા જાણવું થાય ને આત્માને જાણવું થાય છે, આત્માને જ્ઞાન થાય છે. આટલા આટલા વિજ્ઞાનના વિકાસ થયા, ભૌતિક વિજ્ઞાનમાં વિકાસ થયો છે કે નહીં? અત્યારે વાયરલેસ કોઈ પ્રકારના પ્રકારના ભૌતિક અનુસંધાન દેખાયું. ભૌતિક અનુસંધાન આમ તો ભૌતિક અનુસંધાન છે, ત્યાં વાઇબ્રેશન છે, બધા એ બધું ભૌતિક અનુસંધાન જ છે. પણ આવું શું જે દોડ તાર ગોઠવે એવો તાર દેખાતો નથી ટેલિફોનની જેમ. એટલે એમ થાય કે આ અનુસંધાન નથી. જાણે કે હા તો ક્યાંય ના ક્યાંય એક સ્ટેશન ક્યાંય અમેરિકામાં અને બીજું સ્ટેશન ક્યાંય ભારતમાં કે કોઈ પણ દેશમાં જ્યાં એની ફ્રિકવન્સી મેળવે એટલું એના બટન ઉપર ત્યાં ત્યાં પ્રોગ્રામ જે ચાલે એ અહીંયા બરાબર સંભળાય. આ દેખાય ટેલિવિઝન ઉપર દેખાય છે, એટલે એનું વાયરલેસ જ છે ને ટેલિવિઝન પર. બીજા એનું બરાબર વાઇબ્રેશન મેળવી શકે, બીજાનું જ્યાં આંતરિક ગોઠવણ હોય ત્યારે બરાબર એ જ સંભળાય ને એ જ દેખાય, એમાં કાંઈ ફેર પડે નહીં. એટલું બધું શોધી કાઢ્યું એ આત્મા એનો શોધવું કોને શોધવું? કોઈ જીવ કર્યું ને? સ્વાભાવિક જીવ છે એનું સ્વરૂપ જ એવું. જે જીવનો જે સ્વભાવ છે, જે શ્રદ્ધાનો વિષય છે આત્માને, એ આત્માનું આવું સ્વરૂપ નથી કે આવું બધું એ આત્માનું એવું. એ તો વિભાવ જ્ઞાનનું સામર્થ છે, એ સ્વભાવ જ્ઞાનનું સામર્થ્ય એવું છે. વિભાવ જ્ઞાનના સામર્થ્યમાં આ બધા વાયરલેસ ને ટેલિવિઝન પડ્યા છે. સ્વભાવ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાન આખું અખંડ રહેલું, એને એને કાંઈ મેળ ખાયું હું નથી એમ કહીને બહુ ટૂંકામાં આપણું સૂત્રમાં એવી વાત કરી છે. જો ભાઈ અતિન્દ્રિય જ્ઞાનમાં એવું તું છો એમ તું તને પોતાને તારા દ્વારા તારા વડે તું જાણ, તને જાણ. બીજું ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય એવા જેનું લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ શું કહે છે? પહેલામાં આત્મા કરતા લીધો, આત્મા કરતા થઈને ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરે જાણવાનું એ આત્માના સ્વરૂપમાં હરગી નથી, બિલકુલ નથી. હવે આત્માને પહેલા કરતા લીધો હતો સબ્જેક્ટ, હવે ઓબ્જેક્ટ લીધે છે કે આત્મા જણાતો નથી. ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય આત્મા, આત્માનું જ્ઞાન થાય છે ને આત્મા જાણે એવા જ્ઞાનું એટલે જ્ઞાયકનો લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે ગ્રહણ એટલે જાણવું થતું નથી. મન દ્વારા એ પોતાને જાણે એવું બધું નથી. ઇન્દ્રિયો દ્વારા પરને જાણે તે આત્મા નહીં એમ પહેલા થયું ભાઈ. ઇન્દ્રિયો દ્વારા પરને જાણે તે આત્મા નહીં, નહીં, એ આત્માનું સ્વરૂપ નથી. અહીંયા કે છે કે એ ઇન્દ્રિયો દ્વારા આત્માનું જાણવું બની શકે નહીં, કેમ કે એ સાધન જ એવું છે, પર સાધન છે. પાંચ ઇન્દ્રિયના જે ભૂગોળાત્મક રચના ખોખા છે, ભૂગોળની રચના વાળા, એ તો પરદ્રવ્ય સ્વરૂપ છે, પ્રગટ ભૂગોળ દ્રવ્ય સ્વરૂપ છે. અને એની મારફત, એના દ્વારા એને નિમિત્ત બનાવીને જે ચાલતો જ્ઞાનનો ઉપયોગ, એની દિશા પર સન્મુખની છે. એટલે એના દ્વારા આત્માનું ગ્રહણ થાય એમ બની શકતો નથી, થઈ શકતો નથી, કેમ કે એનું મગું પૂરો આ બધું ઉતોરીએ છે. જ્યારે જ્ઞાન તો ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે, ત્યારે એનું મગું જ્ઞાનનું મુખ છે, તે ઉલટી બાજુ રહે છે. તો ઉલટી બાજુ જે જ્ઞાનનું મુખ હોય એમાં અંતર્મુખનું તત્વ જણાય, એ કઈ રીતે બને? તો અશક્ય છે, એ તો બની શકે એવું નથી. આમ કે છે ઇન્દ્રિય પ્રત્યક્ષ, હું પ્રત્યક્ષ આંખ દ્વારા જોઉં છું, મારા સગા કાને હું સાંભળું છું, એમ બોલે છે ને. પ્રત્યક્ષ બુદ્ધિ બનાવવા માટે વ્યવહારમાં બોલીએ સાથે તમને સગા કાને સાંભળ્યું છે અને નરી આંખે મેં જોયું છે, એમ કે છે ને. એને ઇન્દ્રિય પ્રત્યક્ષ, શાસ્ત્ર પરિભાષામાં એને ઇન્દ્રિય પ્રત્યક્ષ એવું નામ આપવામાં આવે છે. એ પ્રત્યક્ષપણું એ વ્યવહાર પ્રત્યક્ષ છે. એવી રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ શકતો નથી. જળ વિષય વ્યવહાર પ્રત્યક્ષ થાય છે, એ પણ કઈ ખરેખર પ્રત્યક્ષ નથી, પણ એ વ્યવહાર પ્રત્યક્ષ છે, સમવ્યવહારિક પ્રત્યક્ષ એવું કહે છે. એટલે ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ વત જણાય એને સમવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પણ એ ખરેખર પરોક્ષ જ્ઞાન છે. સમવ્યવહારિક પ્રત્યક્ષનો અર્થ પરોક્ષ છે. પરોક્ષ શું છે? કે જેમાં પરદ્રવ્યનું માધ્યમ છે, જે જ્ઞાનમાં શરીરની ઇન્દ્રિયોનું માધ્યમ છે, એ માધ્યમ બીજું હોવાથી, અન્ય દ્રવ્ય હોવાથી એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનને ચશ્મા લાગે છે, એમ કે એડિશનલ ચશ્મા છે. પેલા શરીરના ઇન્દ્રિયોના ચશ્મા છે. શું એમ કે તમારા કાને કયા નંબર સંભળાય છે, તમારી આંખે કયા નંબરથી જોવાય છે, એ વધારે એને નક્કી કરવાનો વિષય છે. શું છે પણ ખરેખર એ ઉદ્ગળના માધ્યમથી જાણતો હોવાથી એને પરોક્ષ કહેવામાં આવે છે. સીધું જાણે જ્ઞાન તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. કોઈની મદદ લીધા વિના, સહાય લીધા વિના સીધું જાણવું થાય એને પ્રત્યક્ષ કહે છે. જીવને જે સંસારમાં ઇન્દ્રિયો દ્વારા જે જાણવું થાય છે, તે દ્વારા પરપદાર્થનું જાણવું થાય છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ પરપદાર્થ થાય છે, પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ કદી સ્વપદાર્થ હતો નથી. નિર્ણય કરવામાં પણ મનનું અસ્તિત્વ હોવાથી નિર્ણય પરોક્ષ છે એમ કહેવાય છે. જ્યારે એને એ મન પણ મરી જાય છે, અતિન્દ્રિય જ્ઞાનનું સ્વસંવેદન થાય છે, ત્યારે એને અપરોક્ષ જ્ઞાન દ્વારા, એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા એને આત્માનું જ્ઞાન કહેવામાં આવે છે. પણ એ અપરોક્ષ જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય, પણ પરોક્ષ જ્ઞાન દ્વારા, એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા આત્માનું જ્ઞાન થાય. ઇન્દ્રિય પ્રત્યક્ષ તો કે પરોક્ષ ગ્રાહ્ય એમ કહીને જણાવવા યોગ્ય છે. પેલા આત્મા ગ્રાહક છે, જ્ઞાયક છે, કે જાણનારો છે, ત્યાં કરતા લીધો. અહીંયા એ જાણનારનો વિષય કોણ છે, કે પોતે ગ્રાહ્ય છે, જણાવવા યોગ્ય છે. જણાવવા યોગ્ય જેવા જેનું, એટલે પોતાનું લિંગો વડે, એટલે ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી, એટલે જાણવું બની શકતો નથી, બની શકતું જ નથી. જેમ પહેલા ગુરુમાં ઇન્દ્રિયો દ્વારા આત્મા જાણે એવું સ્વભાવથી બની શકતો જ નથી. અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને ઇન્દ્રિય દ્વારા જાણવાનું બની શકે જ નહીં. એમ અતિન્દ્રિય જ્ઞાનમય એવો આત્મા એ ઇન્દ્રિય દ્વારા જણાઈ શકે એમ પણ બની શકે, કેમ કે એનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય અતિન્દ્રિય પદાર્થ કેમ હોય? એ તો પ્રત્યક્ષ બની શકે એવું. એ પણ બધા ખાવ જો પૂરું પડે તો હું ખાઈ લે, એક પણ બદામ ખાવી પડે, એક પણ જો બદામ ખાતે પૂરું પડે તો ઘણા ખાઈ લે. પણ બદામની જરૂર નથી એની વાત કરે છે. એક મણ બદામની, એક દાણો બદામની જરૂર નથી. ભાઈ સાધન તો ઘણા ને હોય, એક મણ બદામ હું એક મણ ને એક શેર ઉપર કોઈ કઈ ભૂલ રહી જાય નહીં દુઃખમાં. આત્મા એટલે અતિન્દ્રિય જ્ઞાન નો પિંડ, ઇન્દ્રિય જ્ઞાન નહીં પણ અતિન્દ્રિય જ્ઞાનનો પિંડ તે આત્મા, એમ અહીંયા સ્થિતિ ઓળખાણ કરાવે. બધા મગજ કહે છે, બધા મગજ મગજ સારું થાય, ઠંડા પણ ઠંડો પડે એમ બીજું કઈ નહીં, પણ એ તો કઈ બધાનો પડે એમ છે. ગમે એટલે બધા ખાતા હોય ને એવાની વાત તો સમજણનો વિષય છે. ક્રોધને ટાળવો, કોઈ પણ અવગુણને ટાળવો એ જ્ઞાનનો વિષય છે. કેમ કે જ્ઞાન સ્વભાવ પ્રકૃતિ સ્વભાવથી વિરુદ્ધ જાતનો છે, અથવા જ્ઞાન સ્વભાવ પ્રકૃતિ સ્વભાવનો ધ્વંસક છે, વિનાશક છે. પોતે જો જ્ઞાન બળ રાખે તો, જો પ્રકૃતિનું બળ વધે તો એ જ્ઞાનનું ધ્વંસક થાય, જ્ઞાનનો નાશ કરે. બીજાનો આધાર બુદ્ધિ લેવી, બદામથી મારું જ્ઞાન બરાબર થાય, એ તો પરાધીન બુદ્ધિ થાય. ઇન્દ્રિયનું જ્ઞાન છોડાવવા માંગે છે તો વળી એને બીજું ખાઈને ઇન્દ્રિયને સ્થિર કરવી પ્રશ્ન રહેતો. વિષ્ણુ મન દ્વારા ખેંચાય છે, મન બાજુ જેટલું જ્ઞાન ખેંચાય છે, નિયમથી બાજુ મનમાં પ્રવર્તું મનનો આશ્રય છોડે, કોઈ મનના આશ્રય વિનાનું તત્વ છે એ બાજુ જ્ઞાન લંબાય ત્યારે એને પ્રતિભાસ થાય. મન બાજુ ખેંચાય ને કદી પ્રતિભાસ થતો એને કલ્પના થાય. Thank you.